ब्राह्मण राक्षस चक्रवात, भयानक चक्रवात जंगलना वृक्षोने કંપાવી રહ્યો હતો. પવનના સુસવાટાથી ઝાડીના ઝુંડો આમથી તેમ અથડાતા કૂટાતા હતા. વાતાવરણ ચિંતાજનક હતું. ઘણાએ વૃક્ષો ધરાશાયી બન્યા હતા. ઝુંડોના ઝુંડો ઢગલો થઈ ગયા હતા. પશુ પક્ષીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રસ્તાઓ દબાઈ ગયા હતા. થોડો ઘણો જે રેતાળ પાટ હતો ત્યાંથી દૂર ડમરીઓ ઉડતી હતી. ચોત્રો વૃક્ષોના પાંદડા ફંગોરાતા હતા. કંઈક નવાજની બનવાની હતી. કુદરતનો ભારે કોપ વરસી રહ્યો હતો. વનવાસીઓના ઘરોમાં પણ ચિંતાનું મોજું છવાઈ ગયું હતું. સૌ દેવદેવીઓને યાદ કરવા લાગ્યા હતા. સૌ પ્રાર્થનામાં લાગી ગયા હતા. આ સમયે ટાર્ઝન પણ આમથી તેમ દોડાદોડી કરી રહ્યો હતો. વનવાસીઓના વાસમાં પણ બે વાર પહોંચી ગયો. જ્યાં જ્યાં વનવાસીઓ હતા તેમના વાસની મુલાકાતો લઈને હિંમત આપતો રહ્યો. ટાર્ઝન વનવાસીઓને હિંમત આપી રહ્યો. તેમને હૈયાધારણ આપીને કહેતો રહ્યો, ચિંતા નહીં કરતા, આ તો ઘડી બે ઘડીનો ઝંઝાવટ છે. પવનની દિશા બદલાતા તોફાન કોઈપણ માર્ગે આગળ વધી જશે. આમ ને આમ 8 કલાક ચાલ્યું. અરે, બેસુમાર વરસાદ પણ ખાબક્યો. એક તરફ વાવાઝોડું મંડાયું હતું, વીજળી ચમકતી હતી અને વાદળા પણ ગરજતા હતા. પવનની સાથે વરસાદ બારે મેઘ ખાંગો બનીને ત્રાટક્યો હતો. વરસાદની રમઝટ બોલતી હતી, જો કે પવનના સુસવાટા નૈવત બની ગયા હતા. ધીરે ધીરે તોફાન સમી ગયું. કુદરતનો કોપ અટકી પડ્યો. ટાર્ઝનની ચિંતા ઓછી થઈ. મનની અંદર છવાયેલો ફફડાટ ઓછો થયો. જંગલમાં થયેલી તારાજી જોવા માટે ટાર્ઝન વનવાસીઓને લઈને ચાલી નીકળ્યો. ક્યાંક વૃક્ષો આડા પડ્યા હતા, ઝુંડો ઝૂકી ગયા હતા. અરે, જાનવરો પણ મર્યા હતા. 2 દીપડા, 4 નીલગાય, હરણા અને સસલા પણ મર્યા હતા. તબાઈનું દ્રશ્ય અત્યંત દયનીય હતું. ટાર્ઝને નગારે દાંડી પીટાવી. અરે, દરેક કબીલાના વનવાસીઓને નગારે દાંડી પીટાવી રાહતના કાર્યોમાં સૌને લાગી જવા આદેશ આપ્યો. એ રીતે કરવા સૂચનો પણ કર્યા. વનવાસીઓના વાસમાં ચહલપહલ મચી ગઈ. જંગલમાં ઘણા વનવાસીઓના અલગ અલગ વાસ હતા. એ બધા આફત ટાણે એક થઈને કામ કરતા હતા. એમાંય ટાર્ઝનનો આદેશ મળે તો સૌ ભોગ આપવા માટે સાબદા થઈ જતા. ફટોફટ રાહતના કાર્યો આરંભાયા. કોઈના ઝૂંપડા સરખા કર્યા, કોઈ માંદા પડ્યા હતા, કોઈના પગ તૂટ્યા હતા. દરેકને જંગલની રીત રસમ મુજબ સારવાર આપવા માંડી. કેટલાકના ઘરોમાં ફરો પહોંચતા કરવામાં આવ્યા. મરેલા જાનવરોને દાટવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. ટાર્ઝન રાત દિવસ આ પ્રકારની સેવામાં લાગ્યો હતો. ઊંઘતો પણ નહીં. ઊંઘ આવે પણ નહીં, એ સ્વાભાવિક છે. અલબત્ત ઊંઘનાર માણસ બેજવાબદાર જ ગણાય. ટાર્ઝન બેજવાબદાર નહોતો. એણે આખું જંગલ ખુંદી નાખ્યું. કોઈની કશી તકલીફ ન પડે તેની કાળજી લીધી. રસ્તાઓ સરખા કરાવ્યા. આડા પડેલા વૃક્ષોને ઠેકાણે પહોંચતા કર્યા. તૂટેલા વૃક્ષોનું બળતણ કરવા વનવાસીઓને સૂચના અપાઈ. ઘણા વનવાસીઓ ભોજન પણ લઈ શક્યા નહીં. ફક્ત એક જ દિવસના ઝંઝાવટના કારણે ઘણું મોટું નુકસાન થયું હતું. આવા નુકસાનમાં વનવાસીઓ બેઠા કઈ રીતે થઈ શકે? જંગલની રોનકને કાયમ રાખવા માટે વનવાસીઓ અને ટાર્ઝન રાત દિવસ પરિશ્રમ કરતા હતા. વાવાઝોડાએ ઘણું નુકસાન કર્યું હતું. કુદરતના કોપ સામે બિચારો માનવી કરે પણ શું? ટાર્ઝન કેટલાક જંગલીઓને લઈને પૂર્વના જંગલોમાં ઊંડે સુંધી ગયો. હજી એ તરફનો વિસ્તાર રાહત કાર્ય માટે બાકી હતો. કુદરતી તોફાનનો ઘણો પ્રભાવ ત્યાં પડ્યો હતો. રસ્તાઓની સાફસૂફી કરતા વનવાસીઓ અગ્રેસર થઈ રહ્યા. આડા પડેલા વૃક્ષોને ઉચકીને એક તરફ કરવાના હતા. ટાર્ઝને જુદી જુદી ટુકડીઓમાં વનવાસીઓને વહેંચી દઈને રાહત કાર્યોને જોરશોરથી શરૂ કરાવ્યા હતા. પૂર્વના એક ઉજ્જડ વિસ્તારમાં વિશેષ ખાનાખરાબી થઈ હતી. ત્યાં જતાં રાત પડી. ટાર્ઝનની સાથે પાંચેક જંગલીઓ હતા. તેઓ ઘણા થાક્યા હતા. ટાર્ઝને આરામ કરવાની ઈચ્છા દર્શાવી. બાકીના વનવાસીઓ વારાફરતી ચોકી પહેરો ભરવાની તૈયારી સાથે આરામ કરવા લાગ્યા. ખાઈ શકાય તેવા ફળોની વ્યવસ્થા થઈ. વનવાસીઓ ફળો ખાઈને જાડીની ગટ્ટામાં જઈને યોગ્ય જગ્યા શોધી આરામ કરવા લાગ્યા. ટાર્ઝન હંમેશા વૃક્ષોની ડાળી પર ચડીને આરામ ફરમાવતો. બે પગ ફેલાવીને તે સૂઈ જતો. કુદરતી તોફાન પછી 8 દિવસ વીત્યા હતા. આ 8 દિવસમાં તેણે આરામ કર્યો ન હતો. વનવાસીઓ ટાર્ઝનની પાસે ઓછો શ્રમ કરાવતા હતા. મોટે ભાગે વનવાસીઓ બધું કામ કરી લેતા. ટાર્ઝન તો જરૂરી સૂચનો કરીને છેટો રહેતો. જરૂર પડે તો પોતે વૃક્ષોને ઉચકીને દૂર કરતો. માર્ગના અવરોધો હટાવવામાં તેની મદદ આશીર્વાદરૂપ બની રહેતી. અહીંના વિસ્તારમાં ઘણું નુકસાન થયું હતું. એ તરફના વનવાસીઓ પણ મદદે આવ્યા. ટાર્ઝને તેઓનો સહકાર મેળવીને રસ્તાઓ ખુલ્લા કરાવ્યા. જ્યાં પાણી ભરાયા હતા તે ઉલેચાવીને દૂર કરાવ્યા. વનવાસીઓ સાથે ટાર્ઝન આરામ કરતો હતો. તે રાતે મધરાત પછી કંઈક ખરભરાટ થયો. વનવાસીઓએ એની ચિંતા કરી નહીં. એમને એમ હતું કે હવાનો સપાટો આવ્યો હશે. બીજા દિવસે સવારે 5 વનવાસીઓ ટાર્ઝન પાસે આવ્યા. ટાર્ઝન કંઈ પૂછે તે પહેલાં એક વનવાસીએ કહ્યું, રાતે કશીક ગરબડ થઈ હોય તેવું તમને લાગે છે? ટાર્ઝન કહે, કોઈ ઝાડ પડી ગયું હોય તેવું મને લાગેલું, પણ ભ્રમ હશે એમ માનીને પુનઃ આંખો બંધ કરીને પડી રહ્યો હતો. એક વનવાસી કહે, આપણે તપાસ કરીશું. ટાર્ઝને હકારાત્મક ઉત્તર વાર્યો. એ પછી બધા સાથે મળીને રાતના ખરભરાટની તપાસ કરવા નીકળી પડ્યા. અવરોધો સઘળા દૂર કરાયા હતા, એટલે કોઈ નવવૃક્ષ નીચે ગબડ્યું હોય તેવું જણાયું નહીં. કોઈ સામાન્ય બન્યું છે એમ માનીને બધા કામે લાગ્યા. ટાર્ઝનને પણ વિશેષ ચિંતાભર્યું કંઈ લાગ્યું નહીં. તેઓ અગ્રેસર થતા રહ્યા. એક દિવસ બપોરના એક વનવાસી દોડતો આવ્યો. એણે ટાર્ઝન અને અન્ય વનવાસીઓને કંઈ વાત કરી. એ વાત સાંભળીને ટાર્ઝન નવાઈ પામ્યો. શું એવું મોટું કોઈ જનાવર આવ્યું હશે જંગલમાં? આ જંગલમાં હિપ્પોપોટેમસ હતા, હાથીઓના ઝુંડોના ઝુંડો હતા, ઊંટો હતા, ગેંડા અને પાડા જેવી વન ગાયો હતી. એવડું મોટું પગલું કોનું હોય? હા, વનવાસીએ કોઈ મોટું પગલું જોયું હતું. કોનું હશે એ પગલું? ટાર્ઝન ઉઠ્યો. વનવાસીઓની સાથે તે ચાલી નીકળ્યો. એકાદ ફલાંગ છેટે જતા પેલો વનવાસી થોભ્યો. તેણે જમીન તરફ આંગળી ચીંધી. ટાર્ઝન નવાઈમાં ડૂબી ગયો. વાત સાચી હતી. મોટું પગલું જમીનમાં પડેલું હતું. આવડું મોટું પગલું કોનું હશે? એવું તે કયું જનાવર આ તરફ આવ્યું હશે? કુદરતી તોફાનની સાથે તે આવ્યું હશે? અસંભવ એમ બની જ કઈ રીતે શકે? ખાસું મોટું પગલું જોઈને વનવાસીઓના ચહેરા પર ગભરાટ પથરાઈ ગયો. આવા બે પગલા હતા. જમીનમાં પગલાના કારણે તેના માપના ખાસ્સા ખાડા પડ્યા હતા. ટૂંકમાં ભારે શરીરના કારણે પગલાની છાપ જમીનમાં ઉપસી હતી. ટાર્ઝન કહે, આપણે હવે આ વિસ્તારમાંથી જવું જોઈએ નહીં. કોઈ વિચિત્ર પ્રકારનું વિરાટ જનાવર અહીં આવ્યું લાગે છે. આપણે આ વિસ્તારના વનવાસી ભાઈઓને પૂછીને થોડીક જાણકારી મેળવવી જોઈએ. એ એક સરળ હાથવગો ઉપાય હતો. પ્રથમ તો એમ જ કરવું રહ્યું. ટાર્ઝન થોડાક જંગલીઓને મળ્યો, પૂછપરછ કરી. આ પૂછપરછ પરથી જે વાતો સાંભળવા મળી તે અજબ હતી. વનવાસીઓ અજાણ હતા. કોઈ મોટું જનાવર આવ્યું હશે એવું વનવાસીઓ સ્વીકારતા ન હતા. મોટું જનાવર જોવાનો પણ મોટે ભાગે દરેક જણે ઇનકાર કર્યો. ટાર્ઝને એક વનવાસીને કહ્યું, તમે ક્યારેય રાતના જાગ્યા છો ખરા? ખરબડાટ સાંભળ્યો છે ખરો? એક વનવાસી કહે, ગઈકાલે કશું ખખડ્યું હતું, પણ એ તો વૃક્ષ પડ્યાનો અવાજ હશે, એમ માની અમે તો ઊંઘી ગયા હતા. ટાર્ઝન કહે, હવે તકેદારી રાખવી રહી, હવે પછીની રાતો જાગતા રહેજો, બની શકે તો વારાફરતી ઊંઘવાનું રાખજો, હજી અમે અહીં રોકાયા છીએ. પૂર્વ બાજુના વનવાસીઓએ ટાર્ઝન અને તેના સાથી વનવાસીઓને રાતવાસો કરવાની વ્યવસ્થા કરી આપી. મોડી રાત સુધી બધા વાતો કરતા જાગતા રહેતા હતા. આમને આમ ચાર દિવસ વીતી ગયા, ફરી કશો ખરબડાટ થયો નહીં. વનવાસીઓ મનોમન હસી રહ્યા. ટાર્ઝનને પણ ગમત જેવું લાગ્યું. ટાર્ઝને તેના સાથી વનવાસીઓને રજા આપી દીધી. પૂર્વ વિસ્તારના વનવાસી વડાના ઘરે એક પ્રસંગ આવી રહ્યો હતો. તેમના વડાની દીકરી પરણતી હતી. ટાર્ઝનને આગ્રહ કરીને રોકી લીધો. ટાર્ઝને આમંત્રણ સ્વીકારી પણ લીધું. વનવાસીઓના વાસમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. છેલ્લા બે દિવસથી ઢોલ નગારા વાગતા હતા. આનંદની હવા ફેલાઈ ગઈ હતી. ટાર્ઝને ફરી જવાની તૈયારી બતાવી, પણ જંગલના રાજાને રજા મળી નહીં. વનવાસીના વડા ઇંગોલીએ ફરીથી આગ્રહ કર્યો. ટાર્ઝન કહે, તમને કંઈ આફત જેવું કે મુશ્કેલી જેવું લાગતું હોય તો હું રોકાઈ જાઉં. તમારે ત્યાં પ્રસંગ છે એની મારા અહીંયા ખુશી છે. હું તમારી સાથે છું. કંઈ પણ મદદની જરૂર હોય તો જણાવજો. ઇંગોલી કહે, બીજું બધું તો ઠીક, આ પ્રસંગમાં તમારી હાજરી હશે તો મને ઘણો જ આનંદ થશે. મારા આંગણે રાજા ટાર્ઝન હોય એના જેવી બીજી કઈ ખુશી હોય? ઘણો આગ્રહ હતો, કરવું શું? ટાર્ઝન ઇંગોલીના આગ્રહને વશ ત્યાં રહી ગયો. મોડી રાત સુધી વાસમાં નાચગાનનો જલસો હતો. વનવાસી સ્ત્રી પુરુષો સાથે મળીને નાચતા હતા, કંઈક ગાતા પણ હતા. કેટલાક વનવાસીઓ નગારું વગાડતા વગાડતા નાચતા હતા. ચોમેર ખુશી પથરાઈ ગઈ હતી. આનંદની કોઈ સીમા નહોતી. વડાની દીકરીની જાન જંગલમાંથી જ એક કબીલામાંથી આવવાની હતી. બેઉ પક્ષે ખુશી હતી. જાન આવી અને કન્યાને પરણીને ગઈ. એ દિવસે રાતે એક દુઃખદ ઘટના ઘટી. વનવાસીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ. સદનસીબે લગ્નના દિવસે કે આગલા દિવસે આ ઘટના ઘટી નહીં, નહીતર પ્રસંગ ઉપર પાણી ફરી વરત. એ ઘટના કંઈક આવી હતી. કોઈ ચોકીદાર વનવાસી દોડતો આવ્યો. એણે ઇંગોલીને જે સમાચાર આપ્યા તે દુઃખદ હતા. આવનાર ચોકીદારે કોઈ વનવાસીની લાશ જોઈ હતી. મરનારનું માથું ધડથી જુદું થયું હતું. બધા દોડીને એક ઝુંડ પાસેના ઢોરાઓમાં ગયા. ત્યાં વનવાસીનું શબ પડેલું હતું. વિકૃત હતી એ લાશ. ટાર્ઝન તત્ક્ષણ સ્તબ્ધ બની ગયો. આમ ખરાબ રીતે આ વનવાસીને કોણે માર્યો હશે? શા માટે માર્યો હશે? મારનાર કોણ હશે? અનેક સવાલો ટાર્ઝનને સતાવી રહ્યા. વનવાસીઓ પણ મૂંઝાઈ ગયા. મરનારના સ્વજનો કારો કકરાટ કરવા લાગ્યા. શત્રુને પણ રડવું આવી જાય તેવી તે દયનીય લાશ હતી. મને નથી સમજાતું કે ભગોડીને આમ કઢંગી રીતે કોણે માર્યો હશે. વનવાસીના સરદાર ઇંગોલીએ કહ્યું, આ ભગોડી તો અમારો ચોકીદાર છે, ભારે વફાદાર છે. માનો કે ભગોડી વફાદાર હોત તો પણ તેને મારવાનો કોઈને અધિકાર નથી હોતો. જે રીતે એને મારવામાં આવ્યો છે તે જોતા તો આપણને મારનાર ઉપર નફરત જ ઉપજે. ટાર્ઝને કહ્યું, બધા વનવાસીઓ પોતપોતાની મસાલો લઈને આવ્યા હતા. મસાલના અજવાળામાં ટાર્ઝને જમીન પર બે મોટા પગલાની છાપ દેખાઈ. અગાઉ જોઈ હતી તેવી જ એ છાપ હતી. બધા મસાલના અજવાળામાં એ છાપ જોઈ રહ્યા. ટાર્ઝને વનવાસીઓને દૂર ખસેડી દીધા. એ છાપ જોવાની હતી અને તેના આધારે આગળ વધીને મોટા પગલા પાડનારનો પત્તો લગાવવાનો હતો. ટાર્ઝન કહે, બધા દૂર રહેજો, આપણે હવે એ જોઈશું કે રેતીમાં પડેલા આ પગલા ક્યાં જઈને અટકે છે. ઇંગોલી કહે, તમારી વાત સાચી છે, આપણે એ શોધી કાઢવું જ રહ્યું કે આ રાક્ષસી પગલા કોના છે. તેનો ખતરનાક ઈરાદો વનવાસીઓનું નિકંદન કાઢે તેવો છે. ટાર્ઝન કહે, મોટા પગલાવાળી એ વ્યક્તિ લોકોને મારે છે શા માટે? એ માનવ છે કે દાનવ? ક્યાંથી એ વ્યક્તિ આવી છે તેની તપાસ કરવી રહી. ચાલો મારી સાથે, પણ તમે લોકો એ પગલા પર ચાલતા નહીં. ટાર્ઝનના વિચાર સાથે સૌ વનવાસીઓ સહમત થયા. ઇંગોલી અને અન્ય વનવાસીઓ મસાલના અજવાળે અજવાળે ચાલી નીકળ્યા. અજવાળામાં પગલા સ્પષ્ટ દ્રષ્ટિગોચર થતા હતા. ચાલતા ચાલતા એ લોકો એક મોટા વિશાળ પથ્થર પાસે આવીને અટક્યા. પગલા અહીં આવીને અટકી જતા હતા. એ પથ્થર એક ઢોરાવ પાસે હતો. ઢોરાવની આસપાસ ભીષણ જાડી હતી. ડરી જવાય એવી એ જાડી હતી. કેટલાક વૃક્ષો પણ આમથી તેમ ઘટાધારી રહ્યા હતા. ટાર્ઝન નવાઈ પામ્યો. અજાણી વ્યક્તિના અજાણ્યા પગલા પથ્થર પાસે જ અટકી જતા હતા. તેણે ઢોરાવ તરફ દ્રષ્ટિ ફેંકી. એણે ઇંગોલીને કહ્યું, સંભવ છે આ રાક્ષસી વ્યક્તિ ઢોરાવ તરફ ઉતરી જતી હશે. તમે લોકો અહીં રોકાશો? હું તપાસ કરીને આવું છું. ટાર્ઝન ઝડપથી ઢોરાવ ઉતર્યો. એ ઢોરાવ જાળીના ઝુંડોથી ઘેરાયેલો હતો. નકામી વનસ્પતિ પણ આમથી તેમ વિટરાયેલી અને પથરાયેલી પડી હતી. ત્યાં પગ મૂકી શકાય તેવી જગ્યા નહોતી. આમ છતાં ટાર્ઝન જાળીના ઝુંડો હટાવતો આગળ વધ્યો. ઇંગોલીએ ઉપરના ભાગેથી બૂમ પાડી, ટાર્ઝન સંભાળીને આગળ વધ્યો, નીચેના ભાગમાં ઊંડી ખાઈ આવે છે. એ ખાઈમાં પડેલો માણસ જીવતો બહાર આવી શકતો નથી. તમે સંભાળીને પગ દેતા આગળ વધજો. ટાર્ઝને બૂમ પાડી, ઇંગોલી સરદાર, તમે મારી ચિંતા કરતા નહીં, હું દરેક ખાઈ સુધી આંટા દઈ આવું છું. આ રાક્ષસી કદના પગલા કોના છે તે મારે જાણવું જ પડશે. ઇંગોલીના ચહેરા પર ડરનું મોજું પથરાયેલું હતું. તેનો માણસ વિચિત્ર રીતે મૃત્યુ પામ્યો હતો. તેની હાલત દયાપ્રેરક હતી. આવી હિચકારી હત્યા કરનાર રાક્ષસી વ્યક્તિથી ચેતવું જ રહ્યું. ટાર્ઝન ખૂબ જ સભાનપણે ચોતરફ દ્રષ્ટિ ફેરવતો અગ્રેસર થઈ રહ્યો હતો. છેક ખાઈ સુધી એ પહોંચ્યો. ચારે તરફ જાળીના ઝુંડ જ પથરાયેલા હતા. ઢોરાવ મોટનો ઢોરાવ બની રહે તેવો હતો. કેટલાક પથ્થરો અને ખાડા ખૈયાનો ટેકો લઈને કે એવા ખૂણાઓમાં પગ ટેકવીને તેણે ઢોરાવ ઉતરવાનો હતો. ગજબની વાત તો એ હતી કે ટાર્ઝનના એક હાથમાં મસાલ હતી. ફક્ત એક હાથે જાળીના ઝુંડો હટાવીને તેણે આગળ વધવાનું હતું. આમ ને આમ કેટલાક કલાકો વીતી ગયા. ઇંગોલીની ચિંતા વધવા લાગી. એ સ્વગત બબડ્યો, ટાર્ઝન પાછો નહીં આવે તો શું કરશું? અરે રે, એને ઢોરાવ ઉતરવા ન દીધો હોત તો સારું થાત. ટાર્ઝનનો નિર્ણય હંમેશા છેલ્લો નિર્ણય બની રહેતો. તે મક્કમતાથી જ દરેક કામ હાથમાં લેતો. જ્યાં સુધી લીધેલું કામ પૂરું થાય નહીં ત્યાં સુધી તેને નિરાશ થતી નહીં. વનવાસીઓ થાક્યા. સવાર પડવાને હવે જાજી વાર નહોતી. વનવાસીઓ કંટાળ્યા. ટાર્ઝને ઘણું મોડું કરી દીધું હતું. એ લોકોને ચિંતા સતાવવા લાગી. ટાર્ઝનને આટલું બધું મોડું કેમ થયું, ક્યાં થયું, તેને કોઈ આફત તે રોકી પાડ્યો હશે કે શું? ઇંગોલીએ અને અન્ય વનવાસીઓએ ટાર્ઝનના નામની બૂમો પાડી. એ બૂમો છેક ખાઈ સુધી પહોંચી. કશો જ પ્રત્યુત્તર મળ્યો નહીં. આથી તો ચિંતા બેવડાઈ ગઈ. ટાર્ઝનનું શું થયું હશે? શું ખાઈમાં ગબડ્યો હશે? કોઈ જાનવર બેટી ગયું હશે? કેવું જાનવર હશે એ? ટાર્ઝન જીવતો હશે કે મરેલો? શું ખબર પડે? રાક્ષસી વેલા. ઊંડી ખાઈમાં ટાર્ઝન અચાનક ગુમ ક્યાં થઈ ગયો? વનવાસીઓ ચિંતામાં મુકાયા. ઇંગોલી અને તેના બે વિશ્વાસુ હિંમતવાળા વનવાસીઓ જુદા માર્ગેથી ડોરા ઉતરીને આગળ વધ્યા. ટાર્ઝનને કશી હાનિ થવી જોઈએ નહીં. ટાર્ઝન હંમેશા લોકોને મદદ કરવા આગળ આવતો. આવા ટાર્ઝનને આફત ટાણે મદદ કરવી જ જોઈએ. સરદાર ઇંગોલી, કલામી અને વીરો આગળ વધ્યા. સવાર પડવાને હવે જાજી વાર નહોતી. તેઓની પાસે મશાલ સિવાય બીજું કોઈ હથિયાર ન હતું. હા, ઇંગોલી પાસે એક ખડક હતું. આ ખડકથી જ બચાવ થઈ શકે તેમ હતો. ટાર્ઝન, ઓ ટાર્ઝન, એમ મોટેથી બૂમો પાડતા વનવાસીઓ ડોરા ઉતરવા લાગ્યા. અચાનક એક વનવાસી ગબડ્યો. તેના મોઢામાંથી એક લાંબી ચીસ નીકળી ગઈ. તેનો પગ પથ્થર પર આવતા પથ્થર સરકી ગયો હતો. એને પોતાનું મોત જ દેખાઈ ગયું હતું. કમનસીબે વીરો નામના વનવાસીએ ડોરા ઉપરના એક વૃક્ષની ડાળી પકડી લીધી હતી. તે લટકતો હતો. તે ખાઈ તરફ લબડી રહ્યો હતો. વીરોનો બચાવ તો થઈ ગયો, પણ તે હજીએ મોતના મુખ વચ્ચે લબડતો હતો. આ રીતે એનો બચાવ જ થયો હતો એમ સ્પષ્ટ કહી શકાય નહીં. વૃક્ષની ડાળી તૂટી પડે તો વીરો નીચે જ જાય, અને પછી શું થાય તેની કલ્પના ધ્રુજાવનારી હતી. વીરો કદાચ નીચે જઈને પડે તો એના હાડકાનો કડુસલો નીકળી જાય તેમ હતો. ઇંગોલીએ રાડ નાખી. વીરો, તું ગભરાતો નહીં. અમે તને ખાઈમાં ગબડવા દઈશું નહીં. હું તારી મદદે આવું છું. વીરો નીચેનું દ્રશ્ય જોઈને જ ધ્રુજી ઉઠ્યો. તેણે બૂમ પાડીને કહ્યું, સરદાર, મને બચાવવાની તમે તકલીફ લેશો નહીં. વૃક્ષની ડાળી લબડી રહી છે. તે કોઈ પણ ક્ષણે તૂટી પડે તેમ જણાય છે. વાંધો નહીં વીરો, તું અમારી ચિંતા કરતો નહીં. તારી સ્થિતિ સારી નહીં હોય તો પણ એટલા ખાતર તારો બચાવ કરવો નહીં તે બાબત ઠીક નથી. અમે અવશ્ય તને બચાવવાની કોશિશ કરીશું. ઇંગોલી આગળ વધ્યો. તેણે ધીરે ધીરે આગળ વધવાનું શરૂ કર્યું. તે લટકતા વીરો સુધી પહોંચ્યો. પોતાનો પગ લંબાવીને ઇંગોલીએ કહ્યું, વીરો, ચિંતા કરીશ નહીં. તું અવશ્ય મોતના મુખમાંથી બહાર આવીશ. મારો પગ બે હાથે પકડી લે. વીરોએ પલકવારમાં ડાળી છોડીને ઇંગોલીનો પગ પકડી લીધો. ઇંગોલી પાસે મજબૂત પથ્થરનો ટેકો હતો. તેણે બે હાથે પથ્થર પકડીને પોતાનું શરીર ઊંચક્યું. આમ તો અધર ઉચકાયો, તેની સાથે વીરો પણ ઉચકાયો. કલામી મદદે આવ્યો. તેણે પણ વીરોને ટેકો આપ્યો. વીરોના ચહેરા પર જિંદગી બચી ગયાની ખુશી ઉપસી રહી. તે ઇંગોલી સામે ભાવવશ જોઈ રહ્યો. તે ખરેખર બચી ગયો હતો. જાણે કે ખતરનાક દુઃસ્વપ્ન જોઈ રહ્યો હોય તેમ તે હજીએ વિચાર સ્તબ્ધ મુદ્રામાં હતો. ઇંગોલીએ સમય સૂચકતા વાપરીને વીરોને બચાવી લીધો હતો. થોડી વાર લાગી હોત તો વૃક્ષની કથરેલી ડાળી તૂટી પડી હોત અને વીરો ઊંડી ખાઈમાં પડીને મોતને શરણે ગયો હોત. કર્મ સંજોગે તે બચી ગયો હતો. ઇંગોલીએ પોતે ઘણું મોટું જોખમ માથે લીધું હતું. હવે ખાઈ તરફ જવા માટે ફરી મોટો વળાંક લેવાનો હતો. તેઓ અડધો ઢોરાવતો ઉતરી ગયા હતા. બાકીનો વરોટી જવાય તો ખાઈની જમીનને સ્પર્શી શકાય તેમ હતું. કદાચ તારજન ત્યાં હોય પણ ખરો. ઇંગોલી કલામી અને વીરોએ મોટે મોટેથી બૂમો પાડવી શરૂ કરી. તારજનના નામની બૂમો દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. ઇંગોલીની ચિંતામાં વધારો થયો. ભીતરમાં ભયનો અજગર ભરડો લઈ રહ્યો છે. શું રાક્ષસી કદની વ્યક્તિ એને ભેટી ગઈ હશે? ભગોડીની જેમ તેનો પણ દુઃખદ અંત આવ્યો હશે? શું બન્યું હશે? તારજનના અંતનો અમંગર વિચાર આવતા જ ઇંગોલી નખશિખ ધ્રુજી ઉઠ્યો. તારજન જેવો દયારુ વનવાસી વત્સલ માનવ આમ અકારણ અકારે મૃત્યુ પામે તો તેના જેવી દુઃખદ ઘટના બીજી કઈ હોઈ શકે? ઘણો મોટો આઘાત વનવાસીઓને લાગે. તારજન, ઓ તારજન! ઇંગોલીએ વરી બૂમો પાડી. તેની બૂમ દૂર દૂર સુધી સરકી ગઈ. કોઈ જવાબ મળ્યો નહીં. ઇંગોલી કલામી અને વીરો ધીમે ધીમે આગળ વધતા રહ્યા. હજી અંધારું અસર્યું નહોતું. પંખીઓનો કલબલાટ શરૂ થતાં જ ઇંગોલી સમજી ગયો કે હવે સવાર પડી ચૂકી છે. જોકે હજી અંધારું દૂર થયું નહોતું. તેઓ સમથર જમીન તરફ આવી ગયા હતા. પણ એ માર્ગ દુર્ગમ તો હતો જ. ઝાડીઓના ઝુંડો ચોમેર દેખાતા હતા. ઢોરાવ પૂરો થઈ ગયો હતો. હવે તેઓ ખાઈની નજીક હતા. થોડે જ દૂર ખાઈ હતી. ખાઈમાં જવાનો માર્ગ સરળ હતો. જમીન ઉબડખાબડ હતી. નીચેના ભાગમાં ભીષણ ઝાડી હતી. રસ્તો કાદવ કિચડ વાળો હતો. કેટલાક ઊંડાણવાળા ભાગમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા. પાણીનું ઊંડાણ ચકાસીને જ તેમાં પગ દઈને આગળ વધી શકાય તેમ હતું. વીરોએ એક વાંસ લઈને એક ખાડાનું પાણી માપી લીધું હતું. કલામીએ વાંસને તોડીને લાકડી રૂપમાં સાથે લીધો હતો. મસાલનો હવે અર્થ ન હતો, કેમ કે ખાસું અજવાળું પથરાઈ ચૂક્યું હતું. આમ છતાં એ અજવાળું પૂરતા પ્રમાણમાં તો નહોતું જ. ઝાડીના ઝુંડોને કારણે નજીવું અંધારું હજી હતું. નીચાણવાળા આ ભાગમાં ધુમ્મસ છવાયેલું હતું. વાદળા અહીં સ્પષ્ટપણે દેખાતા ન હતા. વરસાદ પડી શકે તેવા એંધાણ દેખાતા હતા. ઠંડો પવન વાઈ રહ્યો હતો. એ પવન ખુશનુમા હતો. એનાથી શરીર ધ્રુજતું ન હતું. મસાલ ઓલવી નાખીને સાવધાનીપૂર્વક તારજનની શોધ માટે આગળ વધવાનું હતું. તેઓ બે ચાર ફલાંગ છેટે જઈને તારજનના નામની બૂમો પાડતા હતા. આમને આમ કેટલું ચાલ્યા હશે તેની કશી ખબર રહી નહીં. ઇંગોલી, વીરો અને કલામી થાક્યા હતા. ત્રણેય જણા એક પથ્થર પાસે થોભી ગયા. ત્યાં કેટલાક સરસ ઉત્તમ ફળો મળી આવ્યા. ઇંગોલી અને તેના બે સાથીઓ ભૂખ્યા થયા હતા. ફળો આરોગીને તેઓ ફરીથી ચાલવા લાગ્યા. કદાચ બપોર થયો હતો. તેઓ એક મોટા પાણીના ખાબોચિયા પાસે થોભ્યા. એની ફરતી મોટી મોટી ભેખડો હતી. ઇંગોલી અહીં સુધી અગાઉ ક્યારેય આવ્યો ન હતો. જરૂર પણ પડી નહોતી. વીરોએ તારજનના નામની જોરથી બૂમ પાડી. ઇંગોલી પણ બૂમો પાડવાના કામમાં જોડાયો. ગરુ ફાડીને બૂમો પડાતી હતી. આમ છતાં તેનો કોઈ ઉત્તર મળતો ન હતો. આથી તેમની ચિંતામાં વધારો થતો હતો. શું થયું હશે તે અંગે તેઓ કોઈ ચોક્કસ તારણ કાઢી શકતા ન હતા. તારજન આફતમાં મુકાયો હશે? રાક્ષસી વ્યક્તિ ભેટી હશે કે જંગલનું કોઈ હિંસક જાનવર ભેટી ગયું હશે? તારજન કદી જાનવરોથી ડરતો ન હતો. તો પછી શું થયું? ખાઈમાં ગબડીને મૃત્યુ પામ્યો હશે? વારંવાર તર્જનના મોતના અમંગર વિચારો તેમને ધ્રુજાવી નાખતા હતા. આ દરમિયાન એક બીજી ઘટનાએ ઇંગોલીને મૂંઝાવી નાખ્યો. કલામીની ચીસે તેમને ચમકાવી નાખ્યો. કલામીને શા માટે ચીસ નાખી હશે? ઇંગોલી અને વીરોએ પાછળ જોયું. પાછળનું દ્રશ્ય જોતા જ ઇંગોલી અને વીરોના શરીરમાં ધ્રુજારીની વીજળી ફરી વળી. કલામીને મોત વિટરાઈ ગયું હતું. તે જમીન પરથી ખેંચતો હતો. કેટલાક ભયંકર વિષાર છોડવાના ઝેરી મારકણા વેલાઓ તેને ખેંચી રહ્યા હતા. અસંખ્ય વેલાઓ કલામીની કમરે, છાતીએ, પગે, પેટે, માથે અને ગરદને ફરી વર્યા. ઇંગોલીએ આવા વિચિત્ર વેલાઓ વિશે સાંભળ્યું હતું. એણે પહેલીવાર આવા રાક્ષસી વેલાઓ જોયા. આ વેલાઓ આમ જ કલામીને વીંટતા રહે તો કલામીના મોતની સલામી જ આપી દેવી પડે. કલામી અકારે મૃત્યુ પામે તેવી ઈચ્છા કોને હોય? ઇંગોલીનો તે પ્રિય સાથી હતો. તેનો આ રીતે દારૂણ અંત આવવું નહીં જોઈએ. વીરો ગભરાઈ ગયો. તેની આંખોમાં ભય પથરાઈ ગયો. ઇંગોલી ખુદ પરસેવે રેબઝેબ બની ગયો. રાક્ષસી વેલાઓ માણસને ભીસી નાખતા માણસ મૃત્યુ પામે ત્યાં સુધી તે મજબૂતાઈથી વીંટાતા. શરીરનો કોઈ ભાગ ખાલી નહીં રહે તે રીતે રાક્ષસી વેલાઓ માણસને ભીસી દેતા ભીસાતા જ રહેતા. કલામીએ બીજી ચીસ નાખી. તેણે મોટેથી કહ્યું, મને બચાવો, હું ચારે બાજુથી ખેંચાઈ રહ્યો છું. આ વેલાઓ જરૂર મારું મોત આણશે. હું ગુંગરાઈ રહ્યો છું, હાથ પણ છૂટા નથી. અરે, હવે શું થશે? ઇંગોલીએ હાથનું ખડક ઉપયોગમાં લીધું. તે ખડકના ઘા ઝીંકીને વેલાઓને કાપવા લાગ્યો. એક પછી એક વેલા કપાવા લાગ્યા. વેલામાંથી ચીકણા પાતળા પ્રવાહીના ફુવારા છૂટવા લાગ્યા. વીરો પણ લાકડીથી વેલાઓને દૂર હટાવવાનો પ્રયાસ કરતો હતો. તે પછી એમણે એક દાવ રચ્યો. વીરો લાકડી વડે વેલાને અધ્ધર કરતો અને ઇંગોલી ખડકના ઘા ઝીંકીને તેના ટુકડા કરી નાખતો. આ રીતે વીરોએ કલામીની ગરદન પાસેથી રાક્ષસી વેલાના એક જથ્થાને અધ્ધર કર્યો. બસ ઇંગોલી તૈયાર હતો. ઇંગોલીએ ખડકનો ઘા કર્યો. કલામીની ગરદન પાસેના વેલા સડસડ કરતા કપાવા લાગ્યા. એ રીતે કમરના વેલા પણ કપાવા લાગ્યા. હા, કલામીના હાથ ફરતા રાક્ષસી વેલાઓ મજબૂતાઈથી વીંટાઈ ગયા હતા. કલામીના હાથ વેલાથી બંધાયેલા હતા. જાણે ચારે તરફથી પોતે રાંડવાથી બંધાયો હોય તેવું લાગતું હતું. કલામીની જગ્યાએ અન્ય કોઈ માણસ હોય તો તેનું આવી જ બન્યું હોત. કદાચ રાક્ષસી વેલાએ તેનો પ્રાણ છીનવી લીધો હોત. તે મૃત્યુને શરણે જ ગયો હોત. આમ નહોતું બન્યું. ઇંગોલી અને વીરો એમ બનવા દે તેવા ન હતા. વેલા કપાતા ગયા. તેમાંથી ચીકણું પ્રવાહી જબરજસ્ત ફુવારાની માફક આમથી તેમ ઉડવા લાગ્યું. ઇંગોલીએ અને વીરોએ લગભગ ઘણા વેલાઓને બેરહેમીથી વેતરી નાખ્યા હતા. છરી મરાય તેવું ભયંકર દ્રશ્ય હતું. હા, કલામી એટલો હોત તો તે જીવતો રહ્યો ન હોત. વેલાનું મોત એને ગરી જ ગયું હોત. જંગલી રાક્ષસી વેલાઓ વિશે ઇંગોલીએ ઘણી વાતો સાંભળી હતી. આજે પહેલીવાર એમણે વેલાઓને દીઠા હતા. એકવાર ઇંગોલીના એક સગાને વેલાએ ભરખી લીધો હતો. ત્રીજા દિવસે વેલાઓ વચ્ચેથી તેનું સડેલું શરીર હાથ લાગ્યું હતું. અરે, હરણા, સસલા, વરુઓ અને અન્ય હિંસક જાનવરો તો ઘડીના છઠ્ઠા ભાગમાં રાક્ષસી વેલાઓમાં ફસાઈને મોતને ઘાટ ઉતરતા. સારા નસીબે આજે ઇંગોલી પાસે ખડક હતું એટલે વેલાઓ કપાતા જતા હતા. કલામીના હાથ છૂટા થયા. તે ઝડપથી વેલાઓને દૂર હડસેલતો ગયો. તેને બેટે કટારી હતી એટલે કટારીની મદદ વડે તે વેલાઓને વેતરતો ગયો. ઇંગોલી બોલતો ગયો, સાબાસ કલામી, તારું નસીબ સારું છે, તું વેલાઓના સંધ્યામાંથી આબાદ બચી ગયો છે. આ વેલાઓ માણસને હાડપિંજર બનાવી જ છોડે છે. જ્યાં સુધી વેલાઓની પકડ સંપૂર્ણ રીતે દૂર નહીં થઈ ત્યાં સુધી ઇંગોલી ખડક ફેરવતો રહ્યો. વીરો લાકડીથી વેલાઓને અદ્ધર કરતો ગયો. ખડકના ઘા થતા વેલા કપાતા, ફુવારા છૂટતા. આ રીતે પેલો કલામી પણ તેની કટારી વડે પગના, કમરના અને છાતીના વેલાઓને ભારપૂર્વક વેતરતો ગયો. હજી પગની પિંડીએથી વેલાઓ છૂટતા ન હતા. આ હઠીલા ઝેરી વેલાઓ વિચિત્ર રીતે વિટરાયેલા હતા. કેટલાક વેલાઓ તો ફરી ફરી વીંટાતા હતા, પણ ઇંગોલી ગમે તેમ રીતે પણ તેને ખડક વડે દૂર કરતો હતો. કલામી પણ તાકાત વાપરીને પોતાના શરીરને વેલાઓના ઝુંડથી દૂર રાખીને એની પકડમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો. તે હાંફી ગયો હતો, પરસવે રેબઝેબ બની ગયો હતો. શરીરની સઘળી તાકાત વાપરીને પણ આ આફતમાંથી છૂટવાનું હતું. આ ક્ષણે ટાર્ઝન સાવ ભૂલાઈ ગયો હતો. ટાર્ઝનનું શું થયું હતું તેની ચિંતા કરવા જતાં આ આફત આવી હતી. આ આફત કંઈ નાની સૂની તો નહોતી. આ આફતમાંથી બચવું અને હેમખેમ છટકવું એ કંઈ બાળકના ખેલ નહોતા. એક હાથે હજારો વેલા પંજા ફેલાવીને કલામીને સંજામાં લેવા ચારે બાજુથી સટ સટાક સટ સટાક કરતા ઘસતા હતા, પણ હવે તો કલામી પણ કટારી ફેરવતો હતો. ઇંગોલીનું ખડક પણ ચોર તરફ ચોકસાઈપૂર્વક ફરતું હતું. બર વાપરીને કલામી તેના શરીરને વેલાઓથી દૂર લઈ જતો હતો. આમ કરવામાં તેને દારી સફળતા મળી રહી હતી. છેવટે વેલાનો થોડોક જથ્થો જ બાકી રહ્યો હતો. એ જથ્થો તેના પગ ફરતે વીંટરાયેલો હતો. પગમાંથી વેલાઓની પકડ દૂર કરવા માટે તે દોડવા ગયો, પણ બફાંગ કરતો નીચે પડ્યો. આમ કરવાથી વરી વેલાનો એક જથ્થો કમરે વીંટરાઈ ગયો. વીરોએ કમર ફરતેથી વેલાઓને લાકડી વડે ઊંચા કર્યા. સટાક 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 વેલા કપાયા. આમ ને આમ બે કલાક સુધી રાક્ષસી વેલાઓ સાથે યુદ્ધ ચાલ્યું. છેવટે કલામી બચ્યો, તે દૂર ફેંકાયો. ઇંગોલી અને વીરોના ચહેરા પર ખુશી પથરાઈ. આ આફત વિચિત્ર હતી, આમાંથી કોઈ બચી શકે નહીં. ભયંકર મોતમાંથી કલામી બચ્યો હતો. કલામીને જાણે નવજીવન પ્રાપ્ત થયું હતું. ઇંગોલી અને વીરોની સ્થિતિએ તેને આફતમાંથી ઉગાર્યો હતો. તેઓ ન હોત તો કલામીને વેલાઓ ગરી ગયા હોત. સદનસીબે રાક્ષસી વેલાઓ તેને ઊંચાઈ ભણી ખેંચી શક્યા ન હતા, નહીતર લાખોની સંખ્યામાં વેલાઓ તૂટી પડ્યા હોત. એમ બન્યું હોત તો કલામીની લાશ પણ હાથમાં આવત નહીં. વીરો અને ઇંગોલી કલામીને ઉંચકીને ભાગ્યા. દૂર સપાટ જમીનની નજીક આવેલી ભેખડ પાસે એને લઈ ગયા. કલામીને થોડો આરામ આપવાની જરૂર હતી. ટાર્ઝન ક્યાં ગયો? હવે ટાર્ઝનનું શું થયું તે જોઈએ. ઊંડી ખાઈમાં ટાર્ઝન મસાલ સાથે આગળ વધ્યો. નીચે તરફ જવાની આ પ્રક્રિયા જોખમી હતી. કહો કે મોતના મોઢામાં અગ્રેસર થવાની આ એક પ્રક્રિયા હતી. ઉપરથી ઇંગોલી અને તેના બે સાથીઓની બૂમો સંભળાતી હતી. ટાર્ઝન કદી ડગલું ભર્યા પછી પાછળ હટતો નહીં. તેના મિજાજ અને રૂવાબમાં એવી કોઈ વાત હતી જ નહીં. પારોઠના પગલા ભરે તેને ટાર્ઝન કાયર અને ભીરું ગણતો, ડરપોક અને સાવ નમાલો ગણતો. એનું ઉતરાણ મોત ભણી હતું. તેનું પ્રેરક કદમ મોતના મુખ ભણી જતું હતું. એ જાણતો હતો કે તેનો પંથ કંટારો અને ભયાવહ છે. આમ છતાં તે ડર રાખ્યા વગર આગળ વધતો જતો હતો. ફક્ત એક હાથની મદદથી ડોરા ઉતરવો સહેલો ન હતો. ચોથરપના જાળીના ઝુંડો હટાવવાના હતા. પગને યોગ્ય ટેકણે મૂકીને શરીરનું સમતોલ રાખીને આગળ જવાનું હતું, કઠિન કામ હતું, ટાર્ઝન સિવાય કોઈ આ સાહસ કરે નહીં. મસાલનું અજવાળું ઠેઠ સુધી જતું ન હતું. રાક્ષસી પગલાં પાડનાર આત્માને શોધવાનું કાર્ય અત્યંત ભયજનક હતું. એ પગલાં પાડનારનો પત્તો લાગે ત્યારે ખરો, આ ટાણે તો ખુદ ટાર્ઝન પોતાના પગલાં સરખા પડે છે કે નહીં તેની તકેદારી રાખતો હતો. અચાનક ટાર્ઝનનો પગ લથડ્યો અને તે ગબડ્યો. હવામાં ગોર ગોર ફંગોરાતો હોય તેવું લાગ્યું. તેની મસાલ પણ દૂર ફેંકાઈ ગઈ. ટાર્ઝન હવામાં ગરથોલા ખાતો નીચે તરફ ફેંકાતો જ ગયો. પછી તેના માથામાં કંઈ વાગ્યું અને ધીરે ધીરે તેની આંખો મીચાવા લાગી. ટાર્ઝનની આંખો સામે ભયંકર અંધારાનો પડદો છવાવા લાગ્યો. ધીરે ધીરે આછું પાતળું જે કંઈ દેખાતું હતું તે પણ બંધ થઈ ગયું. ટાર્ઝન બેહોશ થઈ ગયો. એ કેટલું બેહોશ રહ્યો હતો તેની તેને કશી ખબર રહી નહીં. જ્યારે બહારમાં આવ્યો ત્યારે તે એક ગુફામાં હતો. જોકે પ્રથમ તો એને કશું દેખાયું નહીં. એને એમ જ લાગ્યું કે હજી તો રાત જ છે, સવાર પડી જ નથી. ઇંગોલી કલામી, તમે ક્યાં છો? ટાર્ઝને બૂમ પાડી. અરે ઓ વીરો, તું ક્યાં છે? ઓ વનવાસી ભાઈઓ, તમે ક્યાં છો? તેની બૂમોના પડઘા દૂર સુધી પડ્યા. તે ઝડપથી ઊભો થવા ગયો. માથામાં પીડા અનુભવાઈ. તે ખાઈમાં ગબડ્યો હતો. પછી શું થયું તેની કશી ખબર પડી નહીં. ટાર્ઝને ઊભો થવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનાથી ઊભા થઈ શકાયું નહીં. આમ છતાં એણે ચારે તરફ નજર ફેરવી. તેણે બે હાથ ફેલાવ્યા. ખરબચડી દિવાલો સાથે એના હાથ ફેલાયા. એને નવાઈ લાગી. તેને ખ્યાલ આવી ગયો કે પોતે કોઈ ઊંડી અંધારી ગુફામાં મુકાયો છે. ટાર્ઝનને નવાઈ લાગી. પોતે અહીં ગુફામાં ક્યાંથી આવ્યો? એને અહીં કોણ લઈ આવ્યું હશે? પોતાને ગુફામાં લાવનાર મિત્ર હશે કે શત્રુ? કોણે પોતાને બચાવ્યો? ક્યાંય સુધી તે ગુફામાં પડી રહ્યો? આ દરમિયાન પગલાની ધમધમાટી બોલી. કોઈ ગુફા પાસે આવીને અટક્યું. ટાર્ઝને બહાર જોવાની કોશિશ કરી. બે પગ દેખાયા. કારાવારથી ઘેરાયેલા એ બે પગ હતા. વિશાળ રાક્ષસી પગ હતા. કોના હતા એ પગ? ત્યાં તો ટાર્ઝન સ્તબ્ધ બની ગયો. કોઈ લાંબો કારો જાડો હાથ અંદર આવ્યો. ભયંકર અને છરી મરાય તેવો તે વિચિત્ર હાથ હતો. એ હાથમાં ફરો હતા. ટાર્ઝને પહેલા તો પાછળ ખસવાનો પ્રયત્ન કર્યો પણ એમ કરવા જતાં તેનું માથું દિવાલે અડ્યું. પેલો રાક્ષસી હાથ કેટલાક ફરો મૂકીને પાછો ખેંચાયો. તે નવાઈથી ફરો સામે ટાંકી રહ્યો. તે હવે સ્પષ્ટ જોઈ શકતો હતો. ગુફાના મુખ પાસેથી આછું અજવાળું અંદર આવી રહ્યું હતું. ટાર્ઝનને કમસે કમ એક વાતની ખુશી થઈ કે તે બચી ગયો હતો. ઘણી મોટી ઘાતમાંથી તે ઉગરી ગયો હતો, નહીતર ઊંચાઈએથી પડ્યા પછી કોઈ બચી જ શકે નહીં. ટાર્ઝનને નવાઈ લાગી કે આવડો મોટો રાક્ષસી હાથ કોનો હશે? એ હાથ રાક્ષસી પગલાં ધરાવતી વ્યક્તિનો હોય તો એણે મને બચાવ્યો શા માટે? કોઈ રાક્ષસમાં દયા જેવી વસ્તુ હોઈ શકે ખરી? હા, એણે મોટો ટોટિંગ હાથ જોયો હતો. એ હાથ જોતા શરીરની કલ્પના થઈ શકે તેમ હતી. ધીરે ધીરે ટાર્ઝન બેઠો થયો. તેણે ફરો સામે જોયું. ફરો તાજા હતા. એ સરસ મોટા સફરજન હતા. ટાર્ઝનને પણ ભૂખનો અહેસાસ થયો. તેણે વિચાર્યું, બધી વાત પછી, પહેલાં પેટ પૂજા તો કરી લ્યો, પછીની વાત પછી, પછી તો પડશે એવા દેવાશે. ટાર્ઝને ફર આરોગ્યા. એનામાં નવશક્તિનો સંચાર થયો. માથામાં કરતર હતું, થોડીક ફૂટ થઈ હતી, લોહી જામી ગયું હતું. ટાર્ઝને એની પરવા કરી નહીં. ફરો આરોગ્યા બાદ તે બહાર નીકળ્યો. તે એના પગ ઉપર ઊભો થઈ શક્યો. એણે હવામાં હાથ ઊંચા નીચા કર્યા, ગરદનને ચારે તરફ મરડી તે હસી ગયો. કુદરતે તેનો બચાવ કર્યો હતો. કહો કે તે મોતના મુખમાંથી જીવતો પાછો આવ્યો હતો. ઇંગોલી અને તેના સાથીઓ ક્યાં ગયા હશે? તેઓ પાછળ તો નહીં આવ્યા હોય ને? તેઓ રાક્ષસી પગલાં પાડનાર વ્યક્તિના હાથમાં સપડાયા હશે તો અહીં પોતાને ફરો ખવડાવનાર હાથ કોનો હતો? તેણે ચારે તરફ જોયું, કોઈ દેખાયું નહીં. માથાની પીડાનો થોડો ખ્યાલ આવ્યો. એણે ઝડપથી પગલાં ઉપાડ્યા. પાંચેક જેટલા ઝાડીના ઝુંડો ફેંદી નાખ્યા. એ પૈકીના એક ઝુંડમાંથી કેટલાક પાંદડા લીધા, પથ્થર ઉપર પીસી નાખીને તેનો રસ માથાના ઘામાં ભરી દીધો. થોડી વાર માટે ટાર્ઝન એક સરોવર પાસે જઈને બેસી ગયો. એને પોતાને આરામની જરૂર હતી. શરીરને કર વર્તા વાળ લાગે તે સ્વાભાવિક છે. બપોરનો સમય હતો. એ તરફ ઘટાદાર વૃક્ષો અને ઝાડીઓ પથરાયેલા હતા. ઝાડીના ઝુંડો પણ પુષ્કર હતા, વેલાઓનો પાર ન હતો. ટાર્ઝનને ઠીક ઠીક પ્રમાણમાં આરામ મળી ગયો. તે હજી તો આગળની યાત્રા આરંભવાની તૈયારી કરતો હતો. ત્યાં જ ત્રણ રીંછ દોડી આવતા જણાયા. ઓહ, આ તો કારું મોત! જંગલી રીંછો ટાર્ઝન તરફ જ આવતા હતા. ટાર્ઝને કલ્પના નહોતી કરી કે રીંછોનો ભેટો થશે. તેણે પાછળ જોયું. બીજો કોઈ માર્ગ ન હતો, આડાશ પણ નહોતી. ત્રણ રીંછોનો પ્રતિકાર કરવો પણ સહેલો ન હતો. વિશાળ કદના રીંછો હતા. તેના પગના નખ પણ દાતરડા જેવા તીણા અને અણીદાર હતા. માથું ડોલાવતા રીંછો ટાર્ઝનને ઘેરી વર્યા. ટાર્ઝને એક રીંછને લાત ઝીકી. રીંછ ઉછરીને પડ્યું. ફરીથી લફાલફ કરતું રીંછ દોડ્યું. ત્યાં તો બીજું રીંછ પણ ઘસી આવ્યું. એને પણ લાત પડી. તે ઉછળ્યું. ત્રીજું રીંછ પગ સૂંધી આવ્યું. ટાર્ઝને એને પણ ફંગોર્યું. રીંછ સાથેનું આ યુદ્ધ ટાર્ઝન માટે બહુ જોખમી નહોતું. અલબત્ત ટાર્ઝનની જગ્યાએ અન્ય કોઈ માણસ હોત તો તેણે ગડગડતી દોટ જ મૂકી હોત. તે દોડીને ક્યાંક છુપાઈને બેસી ગયો હોત. ટાર્ઝને એમ કર્યું નહીં. એમ કરે તો એને ટાર્ઝન કહેવાય કઈ રીતે? એક પછી એક રીંછ હુમલો કરતું અને ટાર્ઝનની લાતો ખાઈને ગોરાની માફક ફંગોરાતું. આ ગાટકી રમત ક્યાંય સુધી ચાલી? નથી ટાર્ઝન પાછો પડતો કે નથી કારું મોત? પારોઠના પગલાં ભરતું. જેમ જેમ લાતો વાગે છે એમ કારું મોત વધારે છંછેડાતું હતું અને ખુન્નસભરી રીતે ઘસી આવતું હતું. એક રીંછને ટાર્ઝને બે હાથે ઊંચક્યું અને ગોર ગોર ફેરવીને જોરથી ફંગોર્યું. હવામાં કારો ગોરો ફેંકાયો હોય તેમ પેલું વિકરાળ રીંછ ફેંકાયું અને પલકવારમાં ઝાડીના ઝુંડોમાં ગુમ થઈ ગયું. બીજું રીંછ તો લાતોના પ્રહારથી જ ખતમ થઈ ગયું. જ્યારે ત્રીજું રીંછ ટાર્ઝનની કટારી વડે વેતરાઈને નીચે પડ્યું. ટાર્ઝન દયારૂ જરૂર હતો, પણ પોતાના પ્રાણને બચાવવાનો પ્રશ્ન ઉઠતો ત્યારે તે ગમે તે આફત સામે આફત બનીને ટકરાઈ જતો. તે પોતાના રક્ષણ માટે ખતરનાકમાં ખતરનાક ખેલ ખેલી નાખવા માટે હંમેશા તત્પર રહેતો. રીંછો જેવા તેવા ન હતા. અન્ય કોઈ એકલ દોકલને આ રીંછ ભેટી ગયા હોત તો તેના છુંદા બોલી ગયા હોત. ટાર્ઝન સામાન્ય માણસ ન હતો. તે જંગલનો રાજા હતો, બહાદુર અને હિંમતવાળો હતો. રીંછોનો પ્રશ્ન પતી ગયો. હવે કોઈ આફત નહોતી, પણ ટાર્ઝનની આંખો સામે પેલો રાક્ષસી પંજો ઉપસી આવ્યો. તે વિચારમાં પડી ગયો. એ પંજો કોનો હતો? તે ઊભો થયો. પેલા વિશાળ પંજાવાળા આત્માને શોધવો જોઈએ. ઇંગોલી અને તેના અધિકારીઓની ચિંતા પડતી મૂકીને ટાર્ઝન પેલી ગુફા પાસે આવ્યો. ગુફાની બહાર રેતીમાં એણે મોટા મોટા પગલાં જોયા. પગલાં જોઈને ટાર્ઝન નવાઈ પામ્યો. આવા પગલાં એણે ખાઈની ઉપરની બાજુ ઇંગોલીના વાસ માણી રેતીમાં જોયા હતા. આ પગલાંની છાપ અને પેલી છાપમાં જાજો ફેર નહોતો. તો શું રાક્ષસી વ્યક્તિ નીચે આવી ગઈ હશે, ઘોર વણાક લઈને ખાઈમાં આવી હશે? આ રાક્ષસી વ્યક્તિ કોણ હશે? પોતાને ફર ખવડાવનાર પંજો કોનો હતો? રાક્ષસને શરમાવે તેવો તે ખતરનાક પંજો હતો? આવો વિકરાળ જીવ દયા ધરાવતો હશે? એમ હોત તો જ તે મને ફર ખવડાવે ને? પગલે પગલે જ સતર્ક ચાલવાનું હતું, જ્યાં પગલા જાય ત્યાં જવાનું હતું. પેલા પગલા એક મોટી ભેખડ પાસે જઈને અટક્યા. ટાર્ઝને પાછળ જોયું, અહીં કોઈ ન હતું. પગલા લગભગ અહીંથી આગળ જતા ન હતા. ટાર્ઝન નવાઈ પામ્યો. તે ઘડીક ઊભો રહ્યો. પાછળ જાળીનો ખાસ્સો મોટો ઘેરાવો જણાયો. નારિયેળના વૃક્ષો પણ ત્યાં આગળ ખાસ્સા હતા. જાળીમાં પગલા મળવા અશક્ય હતા. પોતાને ફરોનું ભોજન કરાવનાર વિશાળ શરીરવાળી વ્યક્તિ ક્યાં ઓજલ બની ગઈ હશે? ટાર્ઝન વિચારમગ્ન સ્થિતિમાં ઊભો રહ્યો. ત્યાં જ ગુરગુરાટી બોલી. ટાર્ઝન ચમક્યો. એ ગુરગુરાટી તો સિંહની હતી. એને થયું કે સિંહ પોતાના બની ઘસી આવતો હશે, પણ ક્યાંથી? જોયું તો એક નીલગાય તેની બાજુમાંથી દોડીને ચક્રાકારે નીકળી. ટાર્ઝને તેની પાછળ સિંહને દોડતો જોયો. સિંહ વિકરાળ હતો, જનુની હતો. ફલાંગો ભરતો તે નીલગાયને પકડવા ઘસ્યો. બંને જાળીના ઝુંડમાંથી નીકળી આવ્યા હતા. ટાર્ઝને નીલગાયની સ્થિતિ જોઈ. સામાન્ય રીતે ટાર્ઝન તેની ઉપસ્થિતિમાં કદી કોઈ જીવને મરવા દેતો નહીં. એણે ડોટ મૂકી. ટાર્ઝન ભારપૂર્વક દોડ્યો. સિંહ પેલી નીલગાયની નજીક પહોંચી ગયો હતો. ઘડીકમાં નીલગાય આગળ તો ઘડીકમાં નજીકમાં. એમ જ લાગે કે પલકવારમાં નીલગાય સિંહનો કોર્યો બનીને જ રહેશે. ત્યાં તો ટાર્ઝન ત્રાટક્યો, સિંહની ઉપર જ ખાપક્યો. એણે સિંહને પૂંછડીએથી પકડ્યો. આ વળી નવી આફત. ધાર્યા કરતાં કંઈક જુદું જ બનતું હોય તેમ સિંહ ડગાયો. શિકાર પોતાના પંજામાંથી છટકી રહ્યો હતો. આમ બની જ કઈ રીતે શકે? શિકાર હાથમાંથી છટકવો જોઈએ નહીં. સિંહે ટાર્ઝન ભણી પંજો ઉગામ્યો, પણ તે પહેલાં તો વનરાજ હવામાં ગોર ગોર ગુમરાયો અને પછી ભંગોરાયો, જાળીમાં ગુમ થઈ ગયો. કારઝાર વનરાજ. નીલગાય માટે આ એક તક હતી. તેને જાણે નવું જીવન મળી ગયું હતું. વાયુવેગે દોડતી નીલગાય જાળીમાં ગુમ થઈ ગઈ. મોતનો સપાટો માથા પરથી સરકી ગયો. સિંહનો પંજો હવામાં જ રહી ગયો. ઘણું બધું એક સાથે બની ગયું. પોતે ખાઈમાં ગબડ્યો, બેહોશીમાં સરી ગયો. હોશ આવતા ગુફાનો અહેસાસ થયો. રાક્ષસી પંજો ફરો સાથે લંબાયો, રીંછો બેટ્યા અને પછી વનરાજનો સપાટો. ટાર્ઝન હજી તો આશ્ચર્યમાંથી બહાર આવે ત્યાં જ અશ્વના પગલાની ધડબડાટી બોલી. ટાર્ઝનને વધારે આશ્ચર્ય પામવાનો વખત આવ્યો. આમ તો એક પછી એક આશ્ચર્યોની ભરમાર આવતી જ જતી હતી. એમાં વળી એક વધારે. જોયું તો બે અશ્વ આવીને ટાર્ઝન પાસે ઊભા રહ્યા. એ અશ્વ પર અશ્વાર પણ હતા. તેઓ સફેદ વસ્ત્રોમાં હતા. તેમના માથે હેટો મૂકેલી હતી. તેઓ ચારે તરફ આકુર વ્યાકુર નજરે જોઈ રહ્યા હતા. ટાર્ઝન કહે, તમે કોણ છો? અહીં જંગલમાં શું શોધવા આવ્યા છો? મને તમારો ઈરાદો સારો લાગતો નથી. તમારે શું જોઈએ છે? શિકાર કરવા આવ્યા હશો તો હું તમારો ભૂક્કો બોલાવી દઈશ. એ બે અશ્વારો પૈકીનો એક જણ નવાઈથી ટાર્ઝન સામે જોઈ રહ્યો. ટાર્ઝન જાણે મગતુર હોય તેમ પેલો ગોરો આદમી તેની સામે જોઈ રહ્યો. ટાર્ઝન ફરીથી બોલ્યો, તમે નીલગાય કે સિંહનો શિકાર કરવા આવ્યા હોય તો પણ કહી દેજો. મારી હાજરીમાં હું કોઈનો ભોગ લેવા દઈશ નહીં. પેલો અશ્વાર બોલ્યો, દોસ્ત, તું કૃપા કરીને અમારા માર્ગમાં આવતો નહીં. અમે તારા હડકા ખોખરા કરી નાખીએ તેમ છીએ. અમે નવી સૃષ્ટિ રચવા માંગીએ છીએ, અવનવા પ્રયોગો કરીને આ જગતને પલટી નાખવા ઈચ્છીએ છીએ, અમે વિજ્ઞાનીઓ છીએ, મારું નામ એન્જેલો છે અને મારા સાથીનું નામ ગેમેલો છે, અમે વિચિત્ર પ્રકારનું દ્રાવણ તૈયાર કર્યું છે, એક વર્ષની સખત મહેનત બાદ એ દ્રાવણ તૈયાર થયું છે, તે પીવાથી માણસ રાક્ષસ જેવો બની જાય છે, હિંસક બની જાય છે, તે રાતના હિંસા કરે છે, દિવસના સમયે તેનામાં દયા જન્મે છે. ટાર્ઝન ચમક્યો, તેને થયું કે આ લોકો પેલા વિશાળ રાક્ષસી પગલા ધરાવતી વ્યક્તિને જ શોધવા આવ્યા લાગે છે, પોતાને ફરો આપનાર વ્યક્તિ પણ તે જ હોવી જોઈએ. ટાર્ઝન બોલ્યો, મારું નામ ટાર્ઝન છે, તમે આ જંગલને અવનવા ચિત્ર વિચિત્ર પ્રયોગો કરવાની પ્રયોગશાળા સમજી બેઠા છો, મને આ પ્રકારની દુષ્ટતા જરાય પસંદ નથી, મારા વિસ્તારમાંથી તમે ચાલ્યા જાઓ. ના, અમે એમ જઈશું નહીં, એન્જેલો નામના વિજ્ઞાનીએ કહ્યું. ટાર્ઝન, અમે તારું નામ સાંભળ્યું છે, તમે ખોટું અધમ કામ કરનારને અવશ્ય સજા ફટકારો છો. તમે ખોટું કામ જ કરો છો, ટાર્ઝન ધિક્કારની લાગણી સાથે બોલ્યો. માણસને વિકરાર અને વિરાટ બનાવતા દ્રાવણની શોધ કરીને તમે પૃથ્વી માટે કયું ઉપકારક કાર્ય કર્યું છે? ખોટું જ કર્યું છે ને. અમે બનાવેલો રાક્ષસી માણસ દુશ્મન દેશ માટે, દુશ્મનો માટે આશીર્વાદરૂપ બની રહે તેમ છે, એ ભૂલવું જોઈએ નહીં. ટાર્ઝન, ગેમેલો નામનો વિજ્ઞાની તેના ચશ્મા સાફ કરતો બોલ્યો. ટાર્ઝન, દુનિયા ઘણી આગળ વધી ગઈ છે, હવે તમે માર્ગ કરશો. અમે અમારા સાથી જોન્ડુબેને શોધવા નીકળ્યા છીએ, પગલાની છાપ અહીં દેખાય છે, એટલે તે આ તરફ આવ્યો હોવો જોઈએ. અત્યારે દિવસ છે એટલે તે આરામ ફરમાવતો હશે, રાતના તે હિંસક બની જાય છે. અમારી પાસે જે બાટલી છે તેની અંદરનું દ્રાવણ તેને મૂળ અવસ્થામાં લાવી દેશે, એમ વાત છે. ટાર્ઝન ક્રોધાવેશમાં જોરથી બોલ્યો, તો તમે બંને પ્રકારના દ્રાવણ અહીં જ મૂકીને જાઓ. પ્રથમ તો તમે મને માણસને નોર્મલ અવસ્થામાં લાવી દે તેવું દ્રાવણ આપીને જાઓ. ના, એમ નહીં બને, એન્જેલો જોરથી ગરજ્યો. ટાર્ઝન, તમે બળજબરી વાપરવાની કોશિશ કરશો તો અમે તમને પરેશાન કરી દઈશું. ટાર્ઝને છલાંગ લગાવી, એન્જેલો અને ગેમેલો ટાર્ઝન સામે લડવા માટે સાબદા બની ગયા. ટાર્ઝન એકલો હતો, સામે પેલા એન્જેલો અને ગેમેલો હતા, બંને યુવાન હતા અને તરવરિયા હતા. ટાર્ઝન પણ ક્યાં કામ હતો?